પ્રેરિતોના કૃત્ય એનો 13મો અધ્યાય. પ્રેરિતોના કૃત્ય અધ્યાય 13મો. હવે અંત્યોકમાં જે મંડળી હતી તેમાં કેટલાક પ્રબોધકો તથા ઉપદેશકો હતા, એટલે બારનાબાસ, સિમિયોન જે નિગર કહેવાતો હતો, તે કુરેનનો લુકિયસ, હેરોદ રાજાનો દૂધભાઈ મનાહેમ તથા શાઉલ, તેઓ પ્રભુની ઉપાસના અને ઉપવાસ કરતા હતા. ત્યારે પવિત્ર આત્મા તેઓને કહ્યું કે જે કામ કરવા સારું મેં બારનાબાસ તથા શાઉલને બોલાવ્યા છે તે કામને માટે તેઓને મારે માટે જુદા પાડો. ત્યારે તેઓ ઉપવાસ તથા પ્રાર્થના કરીને તથા તેઓ પર હાથ મૂકીને તેઓને વિદાય કર્યા. એ પ્રમાણે પવિત્ર આત્માના મોકલવાથી તેઓ સલુકિયા ગયા. તેઓ ત્યાંથી વહાણમાં બેસીને સાયપ્રસ ગયા. તેઓ સલામિસ આવ્યા ત્યારે તેઓએ યહૂદિયાના સભાસ્થાનમાં દેવનું વચન પ્રગટ કર્યું. યોહાન પણ સેવક તરીકે તેઓની સાથે હતો. તેઓ તે આખો બેટ ઓળંગીને પાફસ ગયા. ત્યાં આગળ બરિયેસુ નામનો એક યહૂદી તેઓને મળ્યો. તે જાદુગર તથા દંભી પ્રબોધક હતો. બેટનો હાકેમ સર્ગિયુસ પાઉલ જે બુદ્ધિશાળી માણસ હતો તેની સાથે તે હતો. તે હાકેમે બારનાબાસ શાઉલને પોતાની પાસે બોલાવીને દેવનું વચન સાંભળવાની ઈચ્છા બતાવી. પણ આલીમાસ જાદુગર, કેમ કે તેના નામનો અર્થ એ જ છે, તે હાકેમને વિશ્વાસ કરતા અટકાવવાની મતલબથી તેઓની સામે સામો થયો. પણ શાઉલે, તે પાઉલ પણ કહેવાય છે, પવિત્ર આત્માથી ભરપૂર થઈને તેની સામે એકી નજરે જોઈને કહ્યું કે અરે સર્વ કપટ તથા સર્વ કાવતરી ભરપૂર શૈતાનના દીકરા અને સર્વ ન્યાયપણના શત્રુ, શું પ્રભુના પાધરા માર્ગને વાંકા કરવાનું તું મૂકી દઈશ નહીં? હવે જો પ્રભુનો હાથ તારી વિરુદ્ધ છે, કેટલીક મુદત સુધી તું આંધળો રહેશે અને તને સૂરજના દર્શન થશે નહીં. ત્યારે એકાએક ધુમ્મર અંધકાર તેના પર આવી પડ્યા અને હાથ પકડીને પોતાને દોરે એવાની તેને શોધ કરવા માંડી. જે થયું તે હાકેમો જોયું ત્યારે તેના પ્રભુ વિશેના બોધથી વિશ્વ પામીને વિશ્વાસ કર્યો. પછી પાઉલ તથા તેના સાથીઓ પાફસથી વાણમાં બેસીને પંફુલિયાના પરગે આવ્યા. હવે યોહાન તેઓને મૂકીને યરૂસલેમ પાછો ચાલ્યો ગયો. પણ તેઓ પરગેથી આગળ જતા પિસિદિયાના અંત્યોક આવ્યા અને વિશ્રામવાળા સભાસ્થાનમાં જઈને બેઠો. નિયમશાસ્ત્ર તથા પ્રબોધકોના વચનોનું વાંચન પૂરું થયા પછી સભાસ્થાનના અધિકારીઓએ તેઓને કહેવડાવી મોકલ્યું કે ભાઈઓ, જો તમારે લોકોને બોધરૂપી કંઈ વાત કહેવી હોય તો કહી સંભળાવો. ત્યારે પાઉલે ઉભા થઈને અને હાથે ઇશારો કરીને બોલ્યો, ઓ ઇસરાયેલી માણસો, તમે દેવનું ભય રાખનારાઓ સાંભળો. આ ઇસરાયેલી લોકોના દેવે આપણા પૂર્વજોને પસંદ કર્યા અને તેઓ મિસર દેશમાં રહેતા હતા ત્યારે તેણે તેઓને આબાદ કર્યા અને તેઓને ત્યાંથી પરાક્રમી હાથ વડે કાઢી લાવ્યો. તેણે 40 વર્ષ સુધી અરણ્યમાં તેઓની વર્તણૂક સહન કરી અને કનાન દેશમાંના 7 રાજ્યોના લોકોનો નાશ કરીને તેણે તેઓનો દેશ આશરે 400 વર્ષ સુધી તેઓને વતન તરીકે આપ્યો. એ પછી તેણે સમુએલ પ્રબોધકના વખત સુધી તેઓને ન્યાયાધીશો આપ્યા. ત્યાર પછી તેઓએ રાજા માગ્યો ત્યારે દેવે 40 વર્ષ સુધી બિન્યામીનના કુળનો કીશનો દીકરો શાઉલ તેઓને રાજા તરીકે આપ્યો. પછી તેને દૂર કરીને તેણે દાઉદને તેઓનો રાજા થવા સાર ઉભો કર્યો અને તેણે તેના સંબંધી સાક્ષી આપી કે મારો મનગમતો એક માણસ એટલે ઈશાયનો દીકરો દાઉદ મને મળ્યો છે, તે મારી બધી ઈચ્છા પૂરી કરશે. એ માણસના વંશમાંથી દેવ વચન પ્રમાણે ઇસરાયેલને સારું એક તારનારને એટલે ઈસુને ઉભો કર્યો છે. તેના આવ્યા અગાઉ યોહાને સગળા ઇસરાયેલ લોકોને પસ્તાવાનું બાપ્તિસ્મા પ્રગટ કર્યું હતું. યોહાન પોતાની દોડ પૂરી કરી રહેવા આવ્યો હતો. એ દરમિયાન તે બોલ્યો કે હું કોણ છું એ વિશે તમે શું ધારો છો? હું તે નથી, પણ જુઓ એક જણ મારી પાછળ આવે છે કે જેના પગના ચંપાડની વાદળી છોડવાને હું યોગ્ય નથી. ભાઈઓ, ઇબ્રાહીમના વંશજો, તમારા દેવનું ભય રાખનારાઓ, આપણી પાસે તારાની વાત મોકલવામાં આવી છે, કેમ કે યરૂસાલેમના રહેવાસીઓએ તથા તેઓના અધિકારીઓએ તેને વિશે તથા પ્રબોધકોની જે વાતો હરેક વિશ્રામવારે વાંચવામાં આવે છે તેમને વિશે પણ અજ્ઞાન હોવાથી તેને અપરાધી ઠરાવીને તે ભવિષ્યની વાતો પૂર્ણ કરી મોતની શિક્ષા થાય એવું કંઈ કારણ તેઓને મળ્યું નહીં. તેમ છતાં પણ તેઓએ પિલાતને તેને મારી નાખવાની વિનંતી કરી. તેને વિશે જે લખેલું હતું તે સઘળું તેઓએ પૂર્ણ કર્યું. ત્યારે વધસ્તંભ પરથી તેને ઉતારીને તેઓએ તેને કબરમાં મૂક્યો. પણ દેવે મુલામાંથી તેને ઉઠાડ્યો અને તેની સાથે ગાલિલથી યરૂસાલેમમાં આવેલા માણસોને ઘણા દિવસ સુધી તે દર્શન આપતો રહ્યો અને તેઓ હમણાં લોકોની આગળ તેના સાક્ષી છે. જે વચન આપણા પૂર્વજોને આપવામાં આવ્યું હતું તેની વધામણી અમે તમારી પાસે લાવ્યા છીએ કે ઈસુને પાછો ઉઠાડીને દેવે આપણા છોકરા પ્રત્યે તે વચન પૂર્ણ કર્યું છે. અને તે પ્રમાણે બીજા ગીતમાં પણ લખેલું છે કે તું મારો દીકરો છે, આજ મેં તને જન્મ આપ્યો છે. ત્યાં તેને મોયડામાંથી ઉઠાડ્યો અને તે ફરીથી કદી કોમાણ પામશે નહીં એ વિશે તેણે કહ્યું છે કે દાઉદ પરના પવિત્ર અચળ આશીર્વાદો હું તમને આપીશ. એ માટે તે બીજા ઠેકાણે પણ કહે છે કે તું પોતાના પવિત્રને કોમાણ લાગવા દઈશ નહીં, કેમ કે દાઉદ પોતાના જમાનામાં દેવની ઈચ્છા પ્રમાણે સેવા કરીને ઊંઘી ગયો અને તેને પોતાના પૂર્વજોની પડખે મૂકવામાં આવ્યો છે અને તેને કોમાણ લાગ્યું, પણ જેને દેવે ઉઠાડ્યો તેને કોમાણ લાગ્યું નહીં. એ માટે ભાઈઓ, તમને માલુમ થાય કે એના દ્વારા પાપોની માફી તમને પ્રગટ કરવામાં આવે છે. અને જે બાબતો વિશે મૂસાના નિયમશાસ્ત્રથી તમે ન્યાયી ઠરી શક્યા નહીં તે સર્વ બાબતો વિશે હરેક વિશ્વાસ કરનાર તેના દ્વારા ન્યાયી ઠરે છે. માટે સાવધ રહો, રખેને પ્રબોધકોના લેખોમાંનું આ વચન તમારા ઉપર આવી પડે કે ઓ તિરસ્કાર કરનારાઓ, તમે જુઓ અને અચરજ થાઓ અને નાશ પામો, કેમ કે તમારા સમયમાં હું એવું કાર્ય કરવાનો છું કે તે વિશે કોઈ તમને કહે તો તમે તે માનશો જ નહીં. તેઓ સભાસ્થાનમાંથી નીકળતા હતા ત્યારે લોકોએ વિનંતી કરી કે આવતે વિશ્રામવારે તે વાતો ફરીથી અમને કહી સંભળાવજે. સભા વિસર્જન થયા પછી યહૂદીઓ તથા યહૂદી થયેલા ધાર્મિક માણસોમાંના ઘણા પાઉલ તથા બારનાબાસની પાછળ ગયા. તેઓએ તેઓની સાથે વાત કરી અને તેઓને સમજાવ્યું કે દેવની કૃપામાં દ્રઢ રહેવું. બીજા વિશ્રામવારે લગભગ આખું શહેર દેવનું વચન સાંભળવા એકઠું થયું. પણ લોકોની વેદની જોઈને યહૂદીઓને અદેખાઈ આવી અને તેઓએ પાઉલની કહેલી વાતોની વિરુદ્ધ બોલીને દુર્ભાષણ કર્યું. ત્યારે પાઉલે તથા બારનાબાસે હિંમતથી કહ્યું કે દેવનું વચન પ્રથમ તમને કહેવાની જરૂર હતી, પણ તમે તેનો નકાર કરો છો અને અનંત જીવન પામવાને તમે પોતાને અયોગ્ય ઠરાવો છો. માટે જુઓ, અમે વિદેશીઓ તરફ ફરીએ છીએ, કેમ કે અમને પ્રભુએ એવો હુકમ આપ્યો છે કે મેં તને વિદેશીઓને સારું પ્રકાશ તરીકે ઠરાવ્યો છે કે તું પૃથ્વીના છેડા સુધી તારણ સાધક થાય. એ સાંભળીને વિદેશીઓએ ખુશ થઈને દેવનું વચન સમયમાં મનાવ્યું અને અનંત જીવનને સારું જેટલા નિર્માણ થયેલા હતા તેટલાએ વિશ્વાસ કર્યો. તે આખા પ્રાંતમાં પ્રભુની વાત ફેલાઈ ગઈ. પણ યહૂદીઓએ ધાર્મિક તથા કુલીન ભાઈઓને તથા શહેરના અધિકારીઓને ઉશ્કેરીને પાઉલ તથા બારનાબાસની સતાવણી કરાવી અને તેઓને પોતાની સરહદમાંથી કાઢી મૂક્યા. પણ તેઓ પોતાના પગની ધૂળ તેઓની વિરુદ્ધ ખંખેરીને ઇકોનિયા ગયા. શિષ્યો આનંદથી તથા પવિત્ર આત્માથી ભરપૂર હતા.